તારીખ 4/12/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 416 અને 417 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358
અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે? વેદાંતની અંદર એવો અભિપ્રાય છે કે એક જ આત્મા છે, એને પરમ બ્રહ્મ કહે છે અને તે સર્વવ્યાપક છે, સૃષ્ટિમાં બધે વ્યાપેલો છે. જે જુદા જુદા શરીરમાં જુદા જુદા જીવો દેખાય છે એના અંશો છે એમ કે, એટલે એ બધા જુદા જુદા લાગે છે. એ શરીર એક છે, હાથ જુદો, પગ જુદો, એમ યુક્તિ પણ એવી રીતે દ્રષ્ટાંત આપે કે એક સૂર્યના હજારો દર્પણની અંદર પ્રતિબિંબ પડે, હજારો દર્પણ તો હજારો સૂર્ય દેખાય, સૂર્ય હજાર થોડા છે, સૂર્ય તો એક છે. એવી રીતે આજે આપણે જેને જીવ કહીએ છીએ એના અંતઃકરણમાં એ પરમ બ્રહ્મ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. એટલે તમને એમ લાગે છે કે આ આત્મા જુદો છે, આ આત્મા જુદો છે, એમ લાગે તમને. એવી રીતે સમજાવે એ દરેકના દ્રષ્ટાંત લોજિક સંતર તો કંઈક હોય જ ને, માન્યતા પાછળ કંઈક સમજાવવાની વાત હોય છે. જૈન દર્શનમાં દરેક પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન અલગ અલગ સ્વતંત્ર સંપૂર્ણ દ્રવ્ય માનવામાં આવ્યું છે, અંશને પણ સંપૂર્ણ દ્રવ્ય માનવામાં આવ્યું છે. પ્રશ્ન કોઈ અન્ય મતે કર્યો હશે એવું લાગે છે, ચર્ચા ચાલી છે. સમાધાન, બધા અલગ અલગ આત્મા છે, એક આત્માના અંશ નથી. જગતની અંદર દરેક દ્રવ્યો જુદા છે, સ્વતંત્ર છે. જગતની અંદર દરેક દ્રવ્યો જુદા છે અને સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો એકને દુઃખના પરિણામ આવે અને બીજાને બીજા એટલે સુખના પરિણામ આવે છે. અર્થાત દરેક પરિણામ એક સરખા હોતા નથી, એમ કેમ બને? મારે એક રિલેટિવ હતા, એ વેદાંતી હતા, એટલે વાત વાત મને બધું એક પરમ બ્રહ્મ છે, આપણે બધા અંશો છીએ અને આમ છે આમ છે. એવું જ હોય તો એક જીવ નરકમાં અપાર દુઃખ ભોગવે, બીજો જીવ સ્વર્ગમાં અપાર સુખ ભોગવે, આમ કેમ? આનું શું કારણ? એક અંશ હોય અને એક જ પરમાત્માનો અંશ હોય તો પરમાત્માના એક અંશમાં આટલું દુઃખ, એક અંશમાં આટલું સુખ, મેળ નથી મળતો, મેળ પડતો નથી. પછી કઈ જવાબ ન મળે એમ લાગ્યું કે આ માનતા નથી આવતું. આ તો માનવું જ જોઈએ આપણે લોકોએ, આપણી જે વાત છે આપણા શાસ્ત્રોમાં આપણા વેદાંતમાં, આપણી વાત તો આપણે માનવી જોઈએ. બસ એ જાતનો એક ભાવ હોય છે સંપ્રદાયની અંદર. એક અંશ હોય તો એકને દુઃખ થાય ને બીજાને પણ દુઃખ થવું જોઈએ, પરંતુ કોઈ મોક્ષે જાય, કોઈ સ્વાનુભૂતિ કરે, કોઈ અંતરાત્માને ઓળખે ને કોઈ આત્માને ઓળખતા નથી. આપણે પણ એ એક જગ્યાએ રોગ થયો હોય, ગુંગળું થયું હોય, તો કઈક બીજી જગ્યાનું સુખ અનુભવીએ છીએ, એક અવયવમાં રોગ થાય તો બીજા અવયવથી કઈ સુખ અનુભવીએ છીએ, કઈ આખા આત્માને દુઃખ થાય ત્યારે દુઃખ થાય ને સુખ થાય ત્યારે આખા આત્માને સુખ થાય, એમ આમાં તો કોઈ અંશ મોક્ષે જાય, કોઈ સંસારમાં રખડે, કોઈ સ્વાનુભૂતિ કરે, કોઈ ન ઓળખે, કોઈ ઓળખે, આમાં કઈ મેળ તો પડતો જ નથી. કૃપાળુદેવ એક બહુ સરસ વાત કરે છે કે જો એક જ પરમબ્રહ્મ હોય અથવા એક જ ઈશ્વર હોય અને એ જગતનું સંચાલન કરતા હોય તો એવું સંચાલન છોકરવા કરે કે આવો ઈશ્વર જગતમાં નથી એમ કહેનારને પણ ઉત્પન્ન કરે. એમણે થોડીક શૈલી વાપરી છે, એમ કે મહાવીર મહાવીર ભગવાનનું નામ લઈને ગયા કે એવા ક્ષત્રિય પુત્રને કેમ ઉત્પન્ન કર્યા, કેવી થઈ ગયું વીરતા વાળા છે ને બહાદુર, એવા ક્ષત્રિય પુત્ર ને કેમ ઉત્પન્ન કર્યો એમણે, કેમ કે બધા એના સંતાન છે ને, ઈશ્વરના બધા સંતાન છે, તો એવા ક્ષત્રિય પુત્ર ને ઉત્પન્ન કેમ કર્યો કે ધડ મૂળથી એના બાપને ઉડાડે. એવો પુત્ર કેમ એને ઉત્પન્ન કર્યો, શૈલી વાપરી છે એમણે, એટલે એવું કઈ કરે નહીં કોઈ. કોઈ એવું ઈચ્છે કે મારો પુત્ર મને જ ઉડાડે એવું કોઈ ઈચ્છે ખરો, કોઈ પિતાનો ઈચ્છા આપે ધડમૂળથી ઉડાડે છે. મહાવીર ભગવાને તો ઈશ્વર કરતાને ધડમૂળથી ઉડાડે છે, એવી રીતે વાત લીધી. અને એમ કે ઈશ્વરને કરુણાના સાગર કહેવાય છે, કેવા અનંત કરુણામંત કહેવાય છે. જગતમાં એટલા બધા જીવો દુઃખી છે મોટાભાગના, કે જેના દુઃખ જોઈ ન શકાય, સાંભળી ન શકાય. જોનારને સામાન્ય માણસને પણ ઘણી કરુણા આવે, ત્યારે આટલું બધું દુઃખી છે. ઘણા રોગ થાય છે. ગુરુદેવ વાત કરતા હતા, એક બેન હતા અને પંદર જુવાન ઉંમરમાં 15-20 વર્ષની ઉંમરે માતા નીકળ્યા, ચેતક કે છે ને તમારા શીતળા દાણા, એટલા આખા શરીરમાં દાણે દાણે એળું પડેલી પાછી, પીડા તો કરે બહુ, નસ ઉપર થાય તો બહુ જ પીડા કરે રગ ઉપરના, ને એમાં પછી બધામાં દાણે દાણે એળું પડેલી. પૂર્વ ભૂમિ મને ખબર નથી, પણ મેં આ ભાવમાં આવા પાપ નથી કર્યા, મને કેમ આટલું બધું આવો રોગ થયો. સામાન્ય માણસને કરુણા આવે એક જણને જોઈને, તો લાખો કરોડો દુઃખી જીવને જોઈને અનંત કરુણા વાળાને કોઈ કરુણા જ ન આવી, એવા જીવને પકડી રહે તો પોતાના કર્મને હિસાબે એને શિક્ષા આપી છે. એના કર્મને હિસાબે થયું હોય તો પછી આને કરવા જેવું હું રહ્યું, કઈ જવાબ નથી. એના કર્મ તો પછી એક પરમ બ્રહ્મ ક્યાં રહ્યા, ઘાસ ચાસી ની પાસ પણ વિશ્વપતિ નો વાસ, બધા કેટલી પેઢીઓ ભણી ગયા, સંસ્કાર બાળપણથી એવા આપેલો, એક જ પરમબ્રહ્મ છે, બધે ઈશ્વર જ આપેલો, સંખ્યા ઘણી છે. જૈન દર્શન ઘસાતું ગયું, હીણું થતું ગયું, હીણું થતું ગયું. આજે જૈનો એના મૂળ માર્ગને દૂર થઈ ગયા તો બીજા બિચારાને શું અફસોસ કરવો, જે જૈન સંપ્રદાય કહેવાય એ પણ મૂળ માર્ગથી દૂર થઈ ગયા, લાખો યોજન દૂર, કેટલા લાખો યોજન દૂર. શું કહે છે, કોઈને જન્મ મરણ ઉભા રહે છે અને કોઈની મુક્તિ થાય છે, આવા ભેદો પડે છે, માટે દરેક આત્મા સ્વતંત્ર છે, અનંતકાળ સુધી દુઃખ જ ભોગવે છે સંસારમાં, કોઈ અનંતકાળ સુધી સુખ જ ભોગવે છે મોક્ષની અંદર. આવું કેમ થાય? એક જ પદાર્થ હોય તો આવું કેમ થાય? ન બને. માટે દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈના અંશો કોઈમાં નથી. દરેક સ્વતંત્ર આત્મા છે. જે વિતરાગ થાય છે એ સ્વતંત્રપણે રાગ દ્વેષ છોડીને થાય છે. પછી જે વિતરાગ થાય છે એ પણ પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી રાગ દ્વેષ છોડીને વિતરાગ થાય છે. પછી તેને વિભાવ હોતો જ નથી, એટલા માટે લીધું છે. પછી ત્યાં લો ઈશ્વરના અવતાર માને છે. જન્મ લેવો એ તો કર્મફળ છે, મોક્ષે ગયા એને કર્મફળ ભોગવવાનું ક્યાં બાકી રહ્યું? પછી જન્મ લીધા પછી જેટલા સંયોગ વિયોગ થાય એ બધા કર્મફળ છે, એને તો કોઈ કર્મ બાકી હોતું નથી. એનું બાકી હોય તો મોક્ષ કેવી રીતે ગણવો? મોક્ષ પણ થાય ને મુક્ત આત્માને જન્મ મરણ થાય, એ બે વાતનો મેળ ક્યાં છે? કોઈ વિચારતો નથી. પરસ્પર વિરુદ્ધતા આવે છે એને કોઈ વિચારતો નથી. એટલે આમાં હેતુ છે કહેવા પાછળ, કે જે વિતરાગ થાય છે તે સ્વતંત્રપણે રાગ દ્વેષ છોડીને થાય છે. એને કોઈ વિતરાગ કરાવે છે કોઈ ઈશ્વર ભગવાન ગુરુ એમ નથી, એના પુરુષાર્થથી થાય છે. પછી તેને વિભાવ હોતો જ નથી, અને પછી વિભાવ થાય ને એને વિભાવનું ફળ પણ એને આવે નહીં. દરેક આત્મા સ્વતંત્ર છે, પોતે રાગ દ્વેષ કરે તેમાં પણ સ્વતંત્ર અને વિતરાગતા કરે તેમાં પણ સ્વતંત્ર છે. બંધાય તો પણ સ્વતંત્ર અને મુક્ત થાય તો પણ સ્વતંત્ર. કોઈ કોઈને પરાધીન કરીને બાંધે છે એમ પણ નથી. જો બધા એક આત્માના અંશ હોય તો કોઈ મોક્ષે જાય કોઈ સંસારમાં રહે એમ બને નહીં. માટે દરેક આત્મા અલગ અલગ ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે. એ વેદાંતના દર્શનની માન્યતાની સામે દાર્શનિક સ્પષ્ટીકરણ છે. એટલે આ બધું લેવાની પાછળ હેતુ હોય છે સંકલનની અંદર. આ તો ગમે તેના હાથમાં પુસ્તક તો જાય, વેદાંતિના હાથમાં પણ જાય, વિચારતા થાય. વાત તો કંઈક કરે છે એ બરાબર કરે છે. એક આત્મા દુઃખી એક આત્મા સુખી બે એક હોય તો કેમ બને? એટલું જ નહીં, કોઈ માતાને એના પુત્ર પ્રત્યે કે કોઈને પરસ્પર વ્યક્તિગત પ્રત્યે કેટલી બધી લાગણી હોય કે એકને દર્દ થાય તો એ થાય કે દર્દ એને ન થાય ને મને થાય તો હું લેવા તૈયાર છું. શું કે નથી લઈ શકતા? લઈ શકે નથી લઈ શકતા. નાની ઉંમરમાં કોઈ મરી જાય તો વૃદ્ધ માણસ એમ કે મારું આયુષ બાકી નહીં એને મળ્યું હોત તો સારું હતું, મારું હવે આમાં શું કામ છે, હું વિયોજું મને કઈ વાંધો નથી. કઈ કરી શકાતો નથી. કોઈ કોઈનું આયુષ્ય, કોઈ કોઈની તંદુરસ્તી, કોઈ કોઈનો રોગ, કાંઈ લેવું દેવું એકબીજાથી કાંઈ બની શકે નહીં. કેમ કે દરેક આત્મા એકદમ તદ્દન પૂરેપૂરા જુદા છે. જરાય કોઈ કોઈને કાંઈ કરી દે એ વસ્તુના સ્વરૂપમાં નથી. બીજાનું એ પરમાણુને ન કરી શકે. આંખમાંથી પાપણ ખરી જાય તેને ચોટાડી દે, પાસે તાલ પડે છે, ઉગાડી દે વાત ન કરી શકે. એને શરીર ઉપર અધિકાર હોય તો ઈચ્છા વિરુદ્ધ કોઈ વાળનો પણ ફેરફાર નથી કરી શકતો. તું કેવી રીતે કરે, આખા શરીરનું કેવી રીતે કરે? એટલે શરીર હાચવું હચવાય કે નહીં, આમ ખાઈએ તો આમ થાય, તેમ ખાઈએ તો તેમ થાય, એવું કઈ છે નહીં. એ એટલા માટે છે કે તમે અપથ્ય અને જીભને વશ રાખો, એના માટે ન્યાય લેવો જુદી વાત છે. અપથ્ય ન લ્યો કે બહુ જીભના સ્વાદથી તમે બહુ ગમે તેમ ખાવ તો રોગ થાય, એમ કહેવા માટે બરાબર છે. બાકી વાતમાં કાંઈ માલ નથી. એક પહેલવાન હતો, બહુ પ્રસિદ્ધ પહેલવાન, ભલભલાને પછાડે. એનો ખોરાક એટલું છાપામાં આવે કે આટલું તેનો ખોરાક છે, આટલું માંસ ખાય, આટલા ઈંડા ખાય, આટલું મીઠાઈ ખાય, આટલું ઘી ખાય, આટલું માખણ ખાય, એવું આ ગામો પહેલવાન મુસલમાન હતો એટલે ગુલામ મહમ્મદ એવું કઈ નામ હશે, પણ ગામો પહેલવાન કહેવાતા. બહુ પ્રસિદ્ધ માણસ થઈ ગયો. શરીર શક્તિ એક જમાનામાં એવી કે કોઈ એની સામે અવધૂત ન રહી હતી. એ માણસ પોતાને ચહેરા ઉપર માખી બેઠી હોય તેને ઉડાડી ન હતી, એવી હાલતમાં મરી ગયો એ માણસ. શરીર ઉપર જો અધિકાર હોય ને શરીરનું કરી શકતા હોય તો આ દશા ન હોય, સ્પષ્ટ છે. અને પોતે અનુભવથી પણ સમજી શકે છે કે જીવ અને પરમાણુ અને બીજો જીવ બધા સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાનો ન્યાય છે એ પોતાની ભિન્નતા માટે પારમાર્થિક દ્રષ્ટિકોણથી ઉપયોગી છે. સ્વતંત્રતાથી ભિન્નતા લેવાની છે કે હું સર્વથા સર્વથી સર્વથા ભિન્ન છું અને મારું હિત કે અહિત કરવા માટે હું સ્વતંત્ર છું. મારું અહિત થાય એની જવાબદારી પણ મારી જ છે અને હિત કરું તો હું પણ સ્વતંત્રપણે સાધી શકું છું, એમાં મને કોઈની અપેક્ષા નથી. એમ સ્વતંત્રતાથી ભિન્નતા કેળવીને, ભિન્નતા કેળવીને વિતરાગતા સુધી પહોંચી શકાય છે. એવો ભિન્નતાનો વિષય જૈન દર્શન સિવાય ક્યાંય નથી. તમામ પ્રકારના અસમાધાનનો, સમસ્ત પ્રકારના અસમાધાનનું સમાધાન આ એક ભિન્નતાના સિદ્ધાંત ઉપર થઈ શકે છે. એમ કહી શકાય કે કોઈ પણ અસમાધાનનો પ્રશ્ન ને સમસ્યા લાવો, કોઈ પણ લાવો, સમસ્યા ઉભી ત્યારે થઈ છે ભિન્નતા ભૂલો છે ત્યારે. ક્યારે સમસ્યા ઉભી થઈ છે? ભિન્નતા ભૂલો છે ત્યારે. શરીરથી અને બીજા સર્વ સંયોગોથી આ જીવની ભિન્નતા છે એ ભૂલો છે, એમાંથી જ એને સમસ્યા પોતાની ઉભી કરી છે. જ્યાં ભિન્નતામાં આવે તો બધી સમસ્યા પૂરી. કહી શકાય કે લાવો કોઈ સમસ્યા જે ભિન્નતાથી સમાધાનમાં ન આવતી એવી કોઈ સમસ્યા લાવો. એટલે અસંખ્ય પ્રકારના દુઃખો છે એ બધી સમસ્યા છે. કેટલા દુઃખો છે? અસંખ્ય પ્રકારના જગતમાં દુઃખો છે એ સમસ્યા છે અને અસંખ્ય પ્રકારના તાળા એક જ ચાવીથી ખુલે છે. માસ્ટરપીસ આવી સરસ વાત છે. જુદા પડવાનું છે, પડવાનું તો છે પણ અનુભવ કરીને પડવાનું છે. વિકલ્પ માને વિકલ્પ છે એ કલ્પનાની વિશેષતાને વિકલ્પ કહે છે. વિકલ્પ કલ્પના વધારે પડતી વિશેષપણે એનું નામ વિકલ્પ. પછી એ આત્માના સ્વરૂપ સંબંધી હોય તો પણ એ કલ્પના જ છે. હું જ્ઞાયક છું એવો વિકલ્પ કલ્પના છે તો કે હા. કેમ કે જ્ઞાયક અનુભવવા યોગ્ય તત્વ છે, અનુભવવા યોગ્ય પદાર્થ છે. એને અનુભવવાને બદલે વિકલ્પે ચડાવ્યો, કલ્પનાએ ચડાવ્યો, કલ્પના છે. નાયકનો વિકલ્પ એ પણ કલ્પના એટલા માટે કે એ વિકલ્પમાં અનુભવ નથી, અને અનુભવમાં વિકલ્પ નથી. કેમ કે અનુભવ નિર્વિકલ્પ છે એમ છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં વિકલ્પનો નિષેધ છે. જ્ઞાનીઓ તો પહેલેથી એમ જ કહેતા આવે છે, વિકલ્પમાં તને દુઃખ લાગવું જોઈએ, વિકલ્પ ઉઠો કે તને દુઃખ લાગવું જોઈએ, આકુલતા તને અનુભવ થવો જોઈએ. કેમ કે અનુભવમાં આકુલતા છે, માટે વિકલ્પ આદરણીય નથી, નિષેધ્ય છે. નિષેધ કરવા લાયક હોવાથી એ નિષેધ્ય છે. એ આત્માને આવરણ કરે છે. શું કરે છે? આત્માને આવરણ કરે છે. આત્માનું અદર્શન એમાંથી ઊભું થાય છે. એનાથી આત્માને દર્શન, આત્માનું દર્શન નથી થતું આત્માને. આત્માને આત્માનું અદર્શન થવાનું કારણ છે, દર્શન નથી થતું. નાયક છું એમ જુદા પડવાનું છે, એ અનુભવ થી જુદા પડવાની વાત છે, વિકલ્પ થી નહીં. વેદનાનો પ્રોસેસ જ એના ઉપર ચાલે છે. વિકલ્પ માત્રનો નિષેધ અને નિર્વિકલ્પ સ્વરૂપનો આદર, એમ વિધિ નિષેધાત્મક પરિણમનને ભેદજ્ઞાન કહેવામાં આવ્યું છે. સમાધાન પણ આપ્યું છે. તેના વિચારની વિધિમાં ગમે તે આવે. શું કીધું? નાયકનો વિચાર કરવાની પદ્ધતિમાં ગમે તે પ્રકાર આવે, પણ કઈને ઉડાઈ ગયો. તેને ગ્રહણ એક નાયકને જ કરવાનો છે. ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો, વેદવો, એનું નામ ગ્રહણ છે. વિચાર જુદી વાત છે, અનુભવ જુદી વાત છે. જ્ઞાન જ્ઞાનનું વેદન કરે એ જ્ઞાન વેદનમાં વિચાર નથી અને વિચારમાં વેદન નથી. બે વિકલ્પમાં વેદન નથી, વેદનમાં વિકલ્પ. વેદન હંમેશા નિર્વિકલ્પ કરે. વેદન હંમેશા નિર્વિકલ્પ જ હોય. ઉપયોગ મન સાથે કામ કરતો, અતિન્દ્રિય ઉપયોગ જયારે થાય છે ત્યારે ઉપયોગ અસંખ્ય પ્રદેશે વ્યાપે વ્યાપકપણે પ્રસરીને અખંડાત્માનો અનુભવ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ખંડ ખંડ અનુભવ છે, એમ બે અનુભવમાં ફરક છે. ને મન પડ્યું રહે છે એકવાર અનુભવ પ્રકાશમાં. દીપચંદજી એમ લીધું છે કે પરમાત્માના તેજથી મન તો પહેલા જ મરી ફીટે છે, પેલા માંદું પડી નથી મરી જાય છે. એમ છે, મન સાથે જોડાણ નથી, જોડાણ અતિન્દ્રિય ઉપયોગમાં મન સાથે જોડાણ ન હોય. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી મન છે, વિકલ્પ છે ત્યાં સુધી મન છે. વિકલ્પ મન ને વિકલ્પ ને સંબંધ છે, નિર્વિકલ્પતામાં મન ને સંબંધ છૂટી જાય છે. મન સાથે જોડાય એવું દેખ અને નિર્વિકલ્પ ઉપયોગમાં અનુદય પરિણામ છે. એમ છે, ઉદય નથી, અનુદય પરિણામ છે. ઉદયથી ભીન પડી ગયો, ઉદય સાથેનો સંબંધ કપાઈ ગયો, એમ છે, ડિસ્કનેક્ટ થઈ ગયો છે. પહેલેથી પદ્ધતિ જ એવી છે, અનુદયમાં લઈ જવાની બધી પદ્ધતિ છે. જુઓ, સ્વરૂપની વેદના ચિંતના ધૂરણા આવે એવું કોઈ પૂર્વકર્મ બાંધ્યું નથી કે કર્મના ઉદયમાં જોડાઈને એવું કરે છે. ઉપટાનો કર્મનો ઉદય સંસારનો છે, એનાથી વિરુદ્ધ જઈને એ પોતાની વેદનામાં આવે છે. જે પ્રકારનો સાંસારિક કર્મનો ઉદય છે એ ઉદયથી વિરુદ્ધ જઈને બીજી બાજુ જોઈને જઈને એ વેદનાને ચિંતનામાં આવે છે. પછી અનંત ભૂતકાળમાં કોઈ વાર પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું નથી. જ્યારે પૂર્ણતાનું લક્ષ્ય બાંધીને પૂર્ણતાના લક્ષ્યવાળા પરિણામ રહે છે એમાં કોઈ ઉદયની સાથે જોડાણ નથી. કર્મનો ઉદય કોણ આવે? પૂર્વે તમે જે ભાવ કર્યા હોય એનાથી બંધાયેલું હોય એનો. તો અનંતકાળમાં પૂર્ણતાનું લક્ષ્ય તો કર્યું નથી, એ પરિણામ તમારા થયા નથી. ઉદયને આશરે થયા, ઉદયને આશરે નથી થયા. એ આખી યોજના જેવી છે. જે મોક્ષ માર્ગ અનુદય પરિણામે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના, એને પહોંચવા માટેની જે યોજના છે એમાં પણ ઉદયથી જુદો પાડીને જ બધા પરિણામ કરાય થાય છે. એવી બધી વાત છે. આપણે નહીં હું કામ છે, હું ચૂંટણીમાં પડવું છે. ઈડરમાં ચર્ચા ચાલી હતી દેવીલાલજી આવ્યા હતા, તો કે ચોથા ગુણ સ્થાને અનુભવ થાય છે જ્ઞાનમાં. એ વખતે જ્ઞાન કયું હોય? પાંચ જ્ઞાન છે, મતિશ્રુત અવધિ મનોપરી અને કેવળમાંથી, તો કે મતિશ્રુત. બરાબર, મતિશ્રુત જ્ઞાનનું પરિણમન છે એ કયા ભાવે છે? જ્ઞાનના બે ભાવ છે, ક્ષોભસમ અને ક્ષાયિક, ત્રીજો પ્રકાર નથી. બરાબર, ક્ષાયિક છે, કેવળ જ્ઞાન છે. એ પહેલાં 12મા ગુણસ્થાન સુધી છદ્મસ્થ અને ક્ષોભસમ જ્ઞાન છે. તો ચોથા ગુણસ્થાન આમ ગૂંચવણમાં પડે, શાસ્ત્ર વાંચ્યા પછી, શાસ્ત્ર વાંચ્યા પછી, વિદ્વાન થયા પછી આવી ગૂંચવણમાં પડે. બીજાને એમ લાગે કે આને બહુ વ્યવસ્થિત સમજણ પૂર્વક ની વિચારણા છે, પણ ગોથું ખાધું, ત્યાં મોટું ગોથું ખાધું છે. અહીંયા તો અંતર્મુખ થયેલો ઉપયોગ છે. આગમ પદ્ધતિથી તમે એને ક્ષોભસમ જ્ઞાન કહો, અધ્યાત્મ પદ્ધતિમાં ક્ષોભસમ જ્ઞાન એને ન કહેવાય. એ ઉગાઢ જ્ઞાનનો વિષય નથી, બાહ્ય જ્ઞાન નથી, અંતર્જ્ઞાન છે. તો આગમ પદ્ધતિમાં અંતર્જ્ઞાન ને બાહ્ય જ્ઞાનના ભેદ જ નથી, એ અધ્યાત્મ પદ્ધતિમાં છે. વાદી વાદી કેટલી પાર આવે? બહુ સરસ ખુલાસો, એક એવો સરસ દ્રષ્ટાંત આપ્યો છે એમને કે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ 12 અંગધારી, કેવો? 12 અંગધારી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં પરિણમન કરે અને એને નિર્જરા થાય, એના કરતા અનંત ગુણ વિશિષ્ટ નિર્જરા મુનિરાજને ઉભા ઉભા આહાર લેતા લેતા થાય. ભાવલિંગે મુનિરાજ ક્યારે ખાતા ખાતા થાય ને, જે ખાતા ખાતા એમને નિર્જરા થાય છઠ્ઠા ગુણ સ્થાને. એ ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં એટલી નિર્જરા ન હોય, સ્વવિકલ્પ દશા છે જમતી વખતે. હૃદયના પરિણમનમાં કેવી રીતે હિસાબ કિતાબ કાઢે કોઈ માણસ? હિસાબ કિતાબ શું કાઢે? એનું લેવલ જુદું છે. ગુણસ્થાનનો ફેર છે. પછી એ મુનિ નવતત્વના નામ ભલે ન આવડતા હોય, અને આ 12 અંગધારી ભલે હોય, પેલું બાહ્ય જ્ઞાન છે એમ કે છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં જે જ્ઞાન સ્વરૂપને સ્પર્શે છે અને છઠ્ઠે ગુણ સ્થાને એમની પરિણતિમાં જે લબ્ધ જ્ઞાન સ્વરૂપને સ્પર્શે છે, એમાં બહુ મોટો ફેર છે. જ્ઞાનમાં ને જ્ઞાનમાં ફેર છે. એ જ્ઞાન ગુણની પર્યાય લીધી, ચારિત્ર ગુણની નથી લીધી, જ્ઞાન ગુણમાં ફેર છે. એમ કે જ્ઞાન અવલંબન લે છે આત્માનું, એ અવલંબનમાં ડિગ્રી જ આખી જુદી છે. એવું દ્રષ્ટાંત ગુરુદેવ લીધું છે. કોનું જ્ઞાન વધારે, 12 અંગધારીનું કે 9 તત્વ ન આવડતા હોય એનું? એવો જ પ્રશ્ન કૃપાલુ દેવે લીધો છે સુભાગભાઈને. 27મા વર્ષમાં એક પ્રશ્ન આવશે, આવશે આપણે જ અવસ્થામાં. સુભાગભાઈનો વાત કે 13મે ગુણસ્થાન વર્તી મહાવીર સ્વામીની પ્રતિમાનું કોઈ પૂજન કરે, બહુમાન કરે, ભક્તિ કરે, અને ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ પણે સત્પુરુષ હોય એની ભક્તિ કરે, પ્રત્યક્ષ હોય એનો, કોનું ફળ વિશેષ આવે એ તમે લખજો અમને. કોનું ફળ વિશેષ સારું આવે એ તમે જણાવજો. એ પ્રશ્ન પૂછો ને. ચોથા ગુણસ્થાન ને 13માં 9, 4, 13 9 ગુણસ્થાનનો ફેર છે, થોડો ફેર નથી. આ મોક્ષ માર્ગની જઘન્ય દશા એ ઉભા છે સત્પુરુષ. બધા પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા છે, મોક્ષ મુક્ત થઈ ગયા છે, પણ પ્રતિમા છે, પ્રત્યક્ષ નથી. અત્યારે તો એમની પ્રતિમા છે તો સિદ્ધાલયમાં બિરાજે છે, મહાવીર સ્વામીની પ્રતિમા જ કરવી પડે. બે ની ભક્તિ કરે કોનું ફળ છે? એકડીઓ ભણે એને ખબર પડે કે નવ કરતા ચાર કરતા તેર વધારે છે, એમાં નવ ઉમેરો ત્યારે તેર થાય, તો એકડીયાને આવડે. મોટી બુદ્ધિનો વિષય નથી. પ્રશ્ન શું કરવા પૂછો છે કે વાત કઈક બીજી રીતે છે માટે પ્રશ્ન પૂછો છે? વિચિક્ષણતાથી વાત કરે છે. ભક્તિ તો ભક્તિ છે બે ની, હવે કઈ ભક્તિ નું ફળ વધારે પ્રશ્ન આ છે, એમ વાત છે. શું પ્રત્યક્ષ ની ભક્તિ નું ફળ ભગવાન કરતા? અમારે એવું થતું, સોનગઢ પ્રવચન સાંભળવા જઈએ સવારની બસમાં, કોઈ વખત બસ વાલી મોડી હોય, આપણે માર્જિન રાખી દીધી 15-1 મિનિટનું માર્જિન રાખીને પહોંચીએ, પણ કોઈ વખત વહેલું મોડું થાય ને કોઈ કારણસર. પણ સ્વાધ્યાય મંદિરના કમ્પાઉન્ડમાં પહોંચીએ અને આમ શાંત થઈ ગયો હોય ગુરુદેવના પ્રવચન. આ બાજુ મંદિર હોય તો વહેલા 15-20 મિનિટ વહેલા આવ્યા હોય તો દર્શન કરીને પછી પહોંચીએ, પહેલા ભગવાનના દર્શન કરી લઈએ અને પછી પ્રવચનમાં બેસીએ. પણ જો ટાઈમ ન હોય હોય અથવા બે મિનિટ બાકી હોય, 2-4 મિનિટ બાકી હોય, તો જલ્દી જલ્દી ઉતાવળમાં દર્શન કરવા ફાવે ને, દર્શન શાંતિથી કરવાના હોય, દર્શન કરવાનું જોઈએ, પહેલા પ્રવચનમાં બેસીએ. એ કોઈ શીખડાવવું નથી પડતું કે પહેલા પ્રવચનમાં ન બેસાય, પહેલા કે મંદિર જવું જોઈએ કે પહેલા મંદિરમાં જવું જોઈએ પ્રવચનમાં બેસવું જોઈએ, એ શીખડાવવાનો વિષય નથી. શુદ્ધ પોતાને સીધા પ્રવચનમાં બેસી જાય, પછી વ્યાખ્યાન પૂરું થાય પછી નિરાતે દર્શન કરવા જઈએ. પ્રત્યક્ષ પ્રત્યક્ષ છે ને, પરોક્ષ પરોક્ષ છે. એવી રીતે આ તો પ્રશ્ન એમણે પૂછ્યો છે, પણ અમારે તો એ પ્રેક્ટિકલી પ્રસંગ જ ઊભો થતો હતો, એક વાર નહીં અનેક વાર એવું બનતું. ગુરુદેવ પણ કહે પ્રવચનમાં પૂજા કરીને મોડા આવે ન ચાલે, ઉતરે છે એટલે ન બોલ્યો. એક દિવસ જેવું મોડું થયું, બીજા દિવસ જેવું મોડું થયું, ત્રીજે દિવસ જેવું મોડું થયું, તરત ના પાડી દીધી. બે વખત સ્વાહા ઓછો કરવાનો, વ્યાખ્યાનમાં ટાઈમસર ઉપસ્થિત થઈ જવાનું. 2 મિનિટ વ્યાખ્યાન જાય એ સ્ટાર્ટિંગનું વ્યાખ્યાન ગુરુદેવની શૈલીમાં એક જુદી વાત હતી. પહેલી 2-5 મિનિટમાં એમના જે ભાવ આવતા હતા એ સાંભળનાર તો ધ્યાનથી સાંભળે તો એને એમ થાય કે આ 5 મિનિટ ન ગુમાવાય, પહેલી 5 મિનિટ કોઈ દિવસ ન ગુમાવાય, એવી રીતે એમના ભાવ આવતા હતા. એમને એવા એવી યોગ્યતામાં આવે એને આવી સૂચના કરે છે. 2 વખત સ્વાહ ઓછું થાય એનો વાંધો નહીં, વ્યાખ્યાનમાં ટાઈમસર આવી જાય. અને ડિસિપ્લિનની દ્રષ્ટિએ પણ, વિનયની દ્રષ્ટિએ પણ, બીજાને ખલેલ ન પડે એ દ્રષ્ટિએ પણ એમાં તો ઘણા પડખા છે. શું કહે છે અહીંયા વિચાર અને અનુભવ વચ્ચેના તફાવતની વાત કરી છે કે તેના વિચારની વિધિમાં ગમે તે આવે, એટલે સમજણ કરતી વખતે, ઓળખવા માટે સમજણ કરતી વખતે અમુક ક્રમ પડે જુદી વાત છે, પણ તેને ગ્રહણ એ જ્ઞાયકને જ કરવાનો છે, અનુભવ તો જ્ઞાયકનો જ કરવાનો છે. 50 લાખ રૂપિયાનો હીરાનો હાર ખરીદતી વખતે એની બધી બાજુથી ચકાસણી કરવામાં ભલે દિવસો જાય, એક એક હીરાને તપાસવા, એના ઘાટને બરાબર પસંદ કરવો, 50 જાતના ઘાટો એમાંથી એક નક્કી કરવો કે આ સારો લાગે કે આ સારો લાગે, એને આને ઘડતા કેટલો ટાઈમ લાગ્યો, આને ઘડતા કેટલા દિવસ લાગ્યા, કેટલા કારીગરે ઘડ્યો, શું ક્યાં ઘડાયો, કયા ગામના કારીગર, બધી ઘરે ગમે એટલી પડપૂછ કરે, પહેરતી વખતે એક કે વિકલ્પનો કામમાં આવે, જો એ વિકલ્પ કરે પહેરતી વખતે તો પહેરવાનો આનંદ માર્યો જાય. પ્રેક્ટિકલ સાઈડ તો આ છે કે નહીં, જેટલી ચિકાસ કરવી હોય એટલી ખરીદતી વખતે કરે માણસ, પહેરતી વખતે એ ચિકાસ કરે તો આનંદ માર્યો જાય એનો. એમ સ્વરૂપને સમજવામાં જે વિચાર વિકલ્પની વિધિ ને ક્રમ પડે એ બીજી વાત છે, અનુભવ ટાણે તો એ વિકલ્પ વિચાર કોઈ કામના નથી. એક ન્યાયે વ્યવહારથી એમ કહેવાય કે એવા વિચાર કરી એને સ્વરૂપ સુધી પહોંચો, માટે તે વિચાર દશા સાધક છે અને અનુભવ સાધ્ય છે, એમ એક ન્યાયે કહેવાય. બીજા ન્યાયે એમ પણ કહેવાય કે અનુભવ સાધ્ય થાય તેમાં વિચાર વિકલ્પ બાધક છે, સાધક નથી. એટલે એક ન્યાયે જેને સાધક કહેવાય, વ્યવહારે જેને સાધક કહેવાય તેને નિશ્ચયે બાધક કહેવાય. આવી અપેક્ષાઓ છે, જેને સાધક કહે એને જ બાધક કહે, એવી અપેક્ષાઓ છે. બોલો. એટલે પણ કહીને વાત કરી છે કે પણ તેને ગ્રહણ એ જ્ઞાયકને જ કરવાનો છે. વિચાર વિધિમાં ક્રમ પડે કે જ્ઞેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પડે તે પણ હું નથી, વિકલ્પમાં જ્ઞાન છે તે જ્ઞાન રૂપે જ પરિણમે છે, પર રૂપે નથી પરિણમતો, તથા ગુણ ગુણીના ભેદ પણ પડે, આમ વિચારની વિધિમાં ક્રમ પડે પણ ગ્રહણ તો એ જ્ઞાયકને કરવાનો છે. ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો. વિચાર કરવાથી સ્વરૂપની શાંતિ અને આનંદ ઉત્પન્ન નથી થતો, આકુલતા ને આકુલતા ચાલુ રહે છે. ગ્રહણ કરવાથી શાંતિ અને આનંદ ઉત્પન્ન થાય છે, એમ છે. એટલે પહેલેથી અનુભવ પદ્ધતિની લાઈન છે આમાં, અધ્યાત્મમાં તો અનુભવ પદ્ધતિ જ મુખ્ય છે, વિચાર પદ્ધતિ ગૌણ છે, પોતપોતાના સ્થાનમાં બંને છે. આપણે અનુભવ પદ્ધતિએ મુખ્યપણે ચાલવાનું છે, કેમ કે મોક્ષ માર્ગ અનુભવ પ્રધાન છે, સ્વાનુભૂતિ પ્રધાન છે, એટલા માટે જવાબ એવી જ રીતે આપ્યો છે. થોડી ચર્ચા વિશેષ કરી છે સ્થૂળ સૂક્ષ્મ વિકલ્પોની. અહીં સુધી રાખેલી છે.
પાવન